એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સાહિત્યિક સફર પર નીકળી રહ્યા છીએ જે એમ કહીએ તો થોડી અટપટી છે અને એટલે જ કદાચ વધુ રસપ્રદ પણ. આપણે વાત કરીશું ઘાના અમેરિકન લેખક ડી કે નુરોની કૃતિ વોટ નેપોલિયન કુડ નોટ ડૂ વિશે. હવે શરૂઆત કરતા પહેલાં જ એક વાત ખાસ કહેવાની કે આ પુસ્તક વિશે અમને જે માહિતી મળી છે એમાં થોડી ગૂંચવણ છે.
હા, બરાબર. ગૂંચવણ એ છે કે એક જ શીર્ષક છે, લેખક પણ એ છે, ડી કે ન્યુરો, પણ અમને બે તદ્દન અલગ કથાનકો મળ્યા છે, જાણે એક જ નામના બે પુસ્તકો હોય.
ખરેખર. એટલે આજે આપણે આ બંને વર્ઝનની વાત કરીશું, પણ પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. ડી કે ન્યુરો, એમના કામ વિશે શું કહી શકાય?
જો ડી કે ન્યુરો જે છે ને એ સમકાલીન ડાયાસ્પોરા સાહિત્યમાં, એટલે કે પોતાના વતનથી દૂર વસતા લોકોના અનુભવો વિશે લખતા લેખકોમાં એક મહત્વનો અવાજ ગણાય છે. એમની લખાવટમાં એક ખાસ વાત છે, એ પાત્રોના મનમાં ઊંડા ઉતરે છે. પારિવારિક સંબંધોની જે ગૂંચવણો હોય ને એને બહુ સૂક્ષ્મ રીતે ખોલે છે. ખાસ કરીને ઘાણાના લોકો જે અમેરિકા ગયા એમના અનુભવો પર એમનું ફોકસ રહ્યું છે.
અને આ શીર્ષક વોટ નેપોલિયન કુડ નોટ ડૂ, જે નેપોલિયન ન કરી શક્યો, આ સાંભળીને જ મનમાં ઘણા વિચારો આવે. કદાચ મહત્વાકાંક્ષાની કોઈ હદ હોય, કે પછી અમેરિકા જેવી જગ્યાને જીતવાનો પડકાર.
હા, બરાબર, એ જ દિશામાં ઇશારો છે. મહત્વાકાંક્ષા, એની મર્યાદાઓ, અને કદાચ અમેરિકા જે નવી દુનિયા છે એને જીતવું એ નેપોલિયન માટે પણ અઘરું પડત.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ રહેશે કે આ બંને અલગ અલગ કથાનકોને સમજીએ, એમના પાત્રોની સફળ જોઈએ, અને આટલી ભિન્નતા છતાં કયા સમાન વિષયો, કયા કોમન થીમ્સ છે એ તારવાનો પ્રયાસ કરીએ. મને લાગે છે કે સાહિત્યના અભ્યાસુઓ માટે આ ખરેખર રસપ્રદ રહેશે. તો પહેલા વર્ઝનથી શરૂ કરીએ.
ચોક્કસ. તો પહેલું સંસ્કરણ જે આપણને મળ્યું છે એ મુજબ વાર્તા ઘાનાના અગિયાઈ પરિવારની છે, અને એના કેન્દ્રમાં છે વાઇલ્ડર, એક પિતા, પણ કેવા, ખૂબ જ મહત્વાકાંક્ષી.
મહત્વાકાંક્ષી એટલે એમના મનમાં શું ચાલી રહ્યું છે?
વાઇલ્ડરના મનમાં એક જ ધૂન સવાર છે, સાચી સફળતા, ખરો વારસો. એ તો ત્યારે જ મળે જ્યારે અમેરિકાને જીતી લેવાય. એના માટે અમેરિકા કોઈ દેશ નથી, પણ એક યુદ્ધનું મેદાન છે જ્યાં શક્તિ અને બુદ્ધિની કસોટી થાય, અને આ વિચાર જ જાણે એના આખા પરિવારની દિશા નક્કી કરે છે.
ઓહ, એટલે પોતાના સપનાનો ભાર સંતાનો પર.
અને આ મિશન માટે એમણે કોને પસંદ કર્યો?
હા,
એણે પસંદ કર્યો છે પોતાના પુત્ર જેકબને. જેકબ હોશિયાર છે, પિતાની આજ્ઞા માને એવો છે. એને નાનપણથી જ આ અમેરિકન વિજય માટે તૈયાર કરવામાં આવ્યો છે. પણ અહીંયા જ વાર્તામાં વળાંક આવે છે.
શું વળાંક?
વળાંક એ કે જેકબ જે આટલો લાયક છે એને વારંવાર અમેરિકાના વિઝા નથી મળતા, અને મળે છે કોને? એની મોટી બહેન બેલિન્ડાને, જે કદાચ પિતાની આખી યોજનામાં ક્યાંય હતી જ નહીં. અણધાર્યું પરિણામ.
વાઇલ્ડર જેવા માણસે આ કેવી રીતે લીધું હશે? હાર માની લીધી?
ના ના, વાઇલ્ડર હાર માને એવો ક્યાં છે. ભલે એ પુત્રીની સફળતાને એટલું મહત્વ ન આપતો હોય, પણ એ તકને છોડે એમ નથી. એણે તરત જ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો. એણે બેલિન્ડાને અમેરિકા મોકલી દીધી, જાણે કોઈ સેનાપતિ પોતાના સૈનિકને મોકલે એમ. અને અહીંથી વાર્તાના બે રસ્તા પડે છે. એક ઘાનામાં રહી ગયેલો જેકબ,
જે પસંદ થયો હતો પણ રહી ગયો,
બરાબર. અને બીજી અમેરિકા ગયેલી બેલિન્ડા, જેના પર અચાનક જ પિતાના અધૂરા સ્વપ્નનો ભાર આવી ગયો.
ખરેખર રસપ્રદ. ચાલો આ પાત્રોને થોડા વધુ સમજીએ. વાઇલ્ડર એ માત્ર વિલન જેવો લાગે છે કે એનામાં કંઈક બીજું પણ છે?
જો એને સીધો વિલન કહી દેવો એ કદાચ સહેલું છે, પણ એનાથી વધુ જટિલ છે. એ પ્રેમ તો કરે છે પોતાના સંતાનોને, પણ એનો પ્રેમ કેવો? શરતી, કંટ્રોલવાળો. એની મહત્વાકાંક્ષા એટલી બધી છે કે એના માટે સંતાનો એ મહત્વાકાંક્ષા પૂરી કરવાના સાધન જેવા બની જાય છે. એની ટ્રેજેડી કદાચ એ છે કે પોતાના મોટા સપના પાછળ એ નથી જોઈ શકતો કે એના બાળકો શું ગુમાવી રહ્યા છે, એમની લાગણીઓ, એમની સ્વતંત્રતા. નેપોલિયનની જેમ બસ જીતવું છે, પણ પરિવાર કંઈ યુદ્ધભૂમિ નથી ને.
સાચી વાત. અને બેલિન્ડા, જેના પર આ બોજ આવ્યો, અમેરિકા એના માટે કેવું સાબિત થયું? શું એ પિતાનું સપનું પૂરું કરી શકી?
બેલિન્ડા તો એમ કે ફરજ નિભાવવાવાળી દીકરી. પિતાની ખુશી માટે અમેરિકા ગઈ, પણ ત્યાં એને પેલું અમેરિકન ડ્રીમનું ચળકતું ચિત્ર ના મળ્યું. એને મળી એક સામાન્ય આઈટી જોબ, કોર્પોરેટ કલ્ચરની ઠંડક, સૂક્ષ્મ ભેદભાવ અને સૌથી વધારે તો ભયંકર એકલતા. એનું અમેરિકાનું સપનું જાણે ભાંગી ગયું.
ઓહ
હા, એ ફારુક નામના એક યુવક સાથેના સંબંધમાં થોડી ખુશી થોડી ઊંઘ શોધે છે, પણ પિતાની નજરમાં તો એ પણ મિશનમાંથી ભટકાવ જ છે. એની ખરી સફર તો પછી શરૂ થાય છે, પિતાની અપેક્ષાઓના પડછાયામાંથી બહાર નીકળીને પોતાની ઓળખ બનાવવાની.
એટલે અહીં અમેરિકન સ્વપ્ન એક ભ્રમણા જેવું લાગે છે. અને જેકબનું શું થયું, જે ઘાનામાં રહી ગયો, જે ચોઝન વન હતો?
જેકબ માટે તો આ બહુ મોટો ફટકો હતો. એની આખી ઓળખ જ પિતાના એ સપના સાથે જોડાયેલી હતી, એટલે જ્યારે એ રસ્તો બંધ થયો ત્યારે એને બહુ અપૂરતું લાગ્યું, નકામા જેવું. પિતાની નિરાશાનો ભાર પણ એના પર આવ્યો. પણ એ હાર નથી માનતો. એ ઘાનામાં જ ટેકનોલોજી સેક્ટરમાં કામ શરૂ કરે છે અને સફળ પણ થાય છે.
અચ્છા,
પણ પેલું થાય છે ને, એની સફળતાને હંમેશા અમેરિકાની સફળતા સાથે સરખાવવામાં આવે છે. એની લડાઈ એ સાબિત કરવાની છે કે ઘાનામાં રહીને પણ સફળ થઈ શકાય, કે એની પોતાની કિંમત છે પિતાના સપનાથી અલગ. એ જાણે પશ્ચિમ પર આધાર રાખ્યા વગરના ભવિષ્ય માટે લડી રહ્યો છે.
અને ભાઈ બહેનનો સંબંધ, આટલું અંતર, પિતાની અલગ અલગ અપેક્ષાઓ, એમના સંબંધ પર શું અસર થઈ?
શરૂઆતમાં નિકટતા હતી, પણ પછી અંતર, સમય અને ખાસ કરીને વાઇલ્ડરની દખલગીરી, એનાથી એમના સંબંધમાં તણાવ આવ્યો, ગેરસમજ વધી, ક્યાંક થોડી ઈર્ષ્યા, ક્યાંક અપરાધભાવ, એકબીજાની પરિસ્થિતિ સમજી ન શકવાની મજબૂરી, આ બધું એમના સંબંધને વધુ જટિલ બનાવે છે. પિતાએ અજાણતા જ એમની વચ્ચે એક દિવાલ બનાવી દીધી.
તો આ પહેલા વર્ઝનનો અંત કેવી રીતે આવે છે? કોઈ મોટો ધડાકો થાય છે?
ના, કોઈ ધડાકો નથી, પણ પાત્રોની અંદર એક સમજણ આવે છે, ભાવનાત્મક જાગૃતિ આવે છે. જેકબ અને બેલિન્ડા બંને ધીમે ધીમે એ સમજે છે કે એમણે પોતાના માટે જીવવાનું છે, પિતાના સપનાનો બોજ ઉઠાવીને નહીં. તેઓ પિતા સાથેના સંબંધને નવેસરથી જોવાનો પ્રયાસ કરે છે. પ્રેમ હોય પણ કંટ્રોલ નહીં, ફરજ હોય પણ બંધન નહીં, પોતાની સ્વતંત્રતા મેળવે છે.
ખૂબ સરસ. એટલે આ પહેલા વર્ઝનમાંથી જે મુખ્ય વિચારો બહાર આવે છે એ સ્પષ્ટ છે. પહેલું અમેરિકન સ્વપ્ન શું, એ ખરેખર સોનેરી તક છે કે પછી એક મૃગજળ જેવું છે? બીજું, પિતાનું દબાણ, સંતાન ઉપરની ફરજોનો બોજ, વાઇલ્ડરનો પ્રેમ પણ કેવો નુકસાનકારક બની શકે?
બરાબર. અને ત્રીજું, સફળતા એટલે શું? શું એ ફક્ત અમેરિકા જઈને જ મળે? જેકબની ઘાનાની સફળતા એનો પડકાર છે. ચોથું, ભાઈ બહેનના સંબંધોની જટિલતા, સ્પર્ધા, વફાદારી અને પિતાએ ઊભા કરેલા મતભેદ છતાં ટકી રહેતો એમનો સંબંધ. અને છેલ્લે વારસો. સાચો વારસો શું છે, પૈસા કે સંતાનોની સ્વતંત્રતા? આ બધા પ્રશ્નો આ વાર્તા ઊભા કરે છે.
અને લેખકની શૈલી પણ નોંધપાત્ર છે ખરું ને, બંનેના દૃષ્ટિકોણથી કહેવાયેલી વાત?
હા, ત્રીજા પુરુષમાં પણ જેકબ અને બેલિન્ડા બંનેના મનમાં શું ચાલે છે એ આપણને ખબર પડે છે. ભાષા ચોક્કસ છે, ભાવનાત્મક રીતે ઊંડી છે, અને પ્રતીકોનો ઉપયોગ પણ સરસ છે. અમેરિકા એટલે જીત, નેપોલિયન એટલે મહત્વાકાંક્ષાની મર્યાદા, ટેકનોલોજી એટલે સ્થાનિક શક્તિ.
સારું, આ થયું પહેલું વર્ણન, ખૂબ જ વિચારવા જેવી કથા. પણ હવે આવે છે ખરી મજા, કારણ કે આપણી પાસે જે બીજો સ્રોત છે એ આ જ શીર્ષક અને લેખક સાથે એક સાવ જુદી જ વાર્તા કહે છે. આ કેવી રીતે શક્ય બને? ચાલો હવે આ બીજા સંસ્કરણની વાત કરીએ.
હા, આ બીજું સંસ્કરણ, એમાં પણ પાત્રો તો એ જ છે, જેકબ અને બેલિન્ડા, પણ એમની ભૂમિકાઓ અને પરિસ્થિતિઓ સાવ ઊંધી છે. અહીં જેકબ મોટો ભાઈ છે અને એ વર્ષોથી અમેરિકામાં છે, વર્જિનિયામાં, સફળ ઇમિગ્રન્ટ છે.
ઓ, એટલે આ વર્ઝનમાં જેકબ અમેરિકા પહોંચી ગયો છે અને સફળ પણ છે. તો પછી સંઘર્ષ શેનો છે?
સંઘર્ષ એ છે કે એ પોતાની નાની બહેન બેલિન્ડા, જે હજુ ઘાનામાં છે, તેને અમેરિકા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. આખી વાર્તા મુખ્યત્વે પેલી વિઝા મેળવવાની લાંબી અટપટી પ્રોસેસની આસપાસ ફરે છે. આ વિઝા પ્રોસેસ જ પરિવાર માટે આશા અને નિરાશાનો સ્ત્રોત બની જાય છે.
અચ્છા,
અહીં જેકબ સફળ ઇમિગ્રન્ટ તરીકે પરિવારની બધી અપેક્ષાઓનો બોજ ઉઠાવે છે, જ્યારે બેલિન્ડા ઘાનામાં રાહ જુએ છે, એનું જીવન જાણે અટકી ગયું છે. આ વાર્તામાં એમની માતા નાનાનું પાત્ર પણ આવે છે, જે પેઢીઓ વચ્ચેના તફાવત અને માતા પિતાની અપેક્ષાઓ દર્શાવે છે.
એટલે અહીં અમેરિકન સ્વપ્ન પ્રાપ્ત તો થયું છે, પણ એની કિંમત અને પરિણામો જુદા છે. જેકબ જે સફળ છે એની મનોદશા કેવી છે? શું એ ખરેખર ખુશ છે?
લેખક અહીં સફળતાનું બીજું પાસું બતાવે છે. જેકબ ભૌતિક રીતે સફળ છે, પણ એ અંદરથી અપરાધભાવ, ચિંતા અને એકલતાથી ઘેરાયેલો છે. એને લાગે છે કે એની સફળતાએ એના પર એટલી બધી જવાબદારીઓ નાખી દીધી છે, જે પૂરી કરવી એના માટે અઘરી બની રહી છે. એને સતત ડર રહે છે કે એ પરિવારની અપેક્ષાઓ પૂરી નહીં કરી શકે. અમેરિકામાં જે મેળવ્યું એ અને ઘાનામાં જે છૂટી ગયું એ, આ બે વચ્ચે એ પીસાય છે. એની સફળતા જ એના માટે એક પ્રકારનું બંધન બની જાય છે, સોનાનું પિંજરું કહી શકાય. એને ક્યારેક લાગે કે આ અમેરિકન સફળતા જાણે કોઈ દેવું છે જે એ ક્યારેય ચૂકવી નહીં શકે.
આ તો સફળતાનો એક સાવ જુદો જ ચહેરો છે. અને બેલિન્ડા, જે ઘાનામાં રાહ જોઈ રહી છે, એનું શું? શું એ બસ રાહ જ જુએ છે?
ના, લેખક અહીં પણ બહુ સરસ રીતે બતાવે છે. બેલિન્ડા શારીરિક રીતે રાહ જુએ છે, પણ એના મનમાં ઘણું બધું ચાલે છે. સપના, ડર, આશાઓ, અને ધીમે ધીમે એનામાં એક સમજણ આવે છે. શરૂઆતમાં એનું બધું ધ્યાન અમેરિકા જવા પર હોય છે, પણ જેમ જેમ સમય જાય છે, વિઝા પ્રોસેસ લંબાય છે, તેમ તેમ એ સમજવા માંડે છે કે એની ખુશી ફક્ત અમેરિકા જવા પર આધારિત નથી.
એટલે વર્તમાનમાં જીવવાનું શરૂ કરે છે.
હા, કંઈક એવું. ભવિષ્ય અનિશ્ચિત છે, પણ એ વર્તમાનમાં અર્થ શોધવાનો પ્રયાસ કરે છે. એની રાહ જોવાની જે પ્રક્રિયા છે ને, એ પણ એક પ્રકારની આંતરિક યાત્રા બની જાય છે.
આ કથાનો ઘટનાક્રમ કેવો છે? કોઈ મોટા ટર્નિંગ પોઈન્ટ્સ છે?
આનો પ્રવાહ પણ ધીમો પણ મક્કમ છે. શરૂઆતમાં જેકબનું વર્જિનિયાનું જીવન, એના પ્રયત્નો, પછી ઘાનામાં બેલિન્ડાની સ્થિતિ. ખરી ગતિ આવે છે વિઝા પ્રોસેસમાં આવતા અવરોધોથી. કાયદાકીય મુશ્કેલીઓ, કાગળિયા, પૈસાની જરૂરિયાત, આ બધું ભાઈ બહેન પર દબાણ વધારે છે. અને ક્લાઇમેક્સ કદાચ ત્યારે આવે છે જ્યારે બંનેને તીવ્રપણે લાગે છે કે બની શકે વિઝા ક્યારેય ન મળે.
ઓહ
હા, આ એક કડવી વાસ્તવિકતા છે. અને આ ક્ષણે એમને બધું જ નવેસરથી વિચારવું પડે છે. સફળતા એટલે શું? કુટુંબ પ્રત્યેની ફરજ શું છે? અને પોતાનો સંતોષ શેમાં છે?
તો આ બીજા સંસ્કરણના મુખ્ય વિષયો. એ પહેલા વર્ઝન સાથે અમુક રીતે જોડાયેલા છે, પણ ફોકસ અલગ છે. જેમ કે કૌટુંબિક જવાબદારીની જટિલતા, અહીં પ્રેમ અને ફરજ કેવી રીતે બોજ બની શકે એ વધુ સ્પષ્ટ દેખાય છે.
બિલકુલ. અને અમેરિકન સ્વપ્નની માયા જાણ અહીં સાવ જુદી રીતે આવે છે. પહેલામાં મળતું નહોતું, અહીં મળ્યા પછી બોજારૂપ બને છે. જેકબની સફળતા એને ખુશી નથી આપતી, પણ એકલતા આપે છે. એટલે સવાલ થાય કે આવી કિંમત ચૂકવીને મળેલી સફળતા એ સફળતા છે ખરી?
અને સ્થળાંતરનો વિષય પણ એ માત્ર ભૌગોલિક નથી, પણ ભાવનાત્મક છે. પેલો એટલાન્ટિક મહાસાગર જાણે માત્ર પાણી નથી, પણ સમય, સંસ્કૃતિ અને લાગણીઓનું અંતર બની જાય છે.
હા, બરાબર. જે ભાઈ બહેન વચ્ચે એક અદ્રશ્ય દિવાલ બનાવે છે. અને સફળતાનો બોજ જેકબના પાત્ર દ્વારા ખૂબ સરસ રીતે બતાવ્યો છે. એની સફળતા જ એને બાંધી દે છે. સાંસ્કૃતિક ઓળખનો પ્રશ્ન પણ મહત્વનો છે. અમેરિકામાં વસતો જેકબ અને ઘાનામાં રહેલી બેલિન્ડા બંને ક્યાંક ને ક્યાંક પોતાની ઓળખ સાથે આપણે ક્યાંના છીએ એ સવાલ સાથે જજુમે છે.
અને પેલો સમય અને ધીરજનો વિષય, ખાસ કરીને બેલિન્ડા દ્વારા રાહ જોવાનો અનુભવ.
હા, આ સંસ્કરણમાં પણ લેખક બંનેના દૃષ્ટિકોણથી વાત કહે છે, એટલે આપણને બંનેની અંદરની દુનિયા દેખાય છે. પ્રતીકો અહીં પણ છે. વિઝાના કાકળો જાણે અટવાયેલા સપના, એટલાન્ટિક મહાસાગર, અંતર, અને એક પ્રકારનો વ્યંગ પણ છે કે જેકબની સફળતા જ એને કેવી રીતે ફસાવે છે.
તો આપણે ફરી પાછા એ જ મુદ્દા પર આવીએ છીએ. એક શીર્ષક, એક લેખક, પણ બે અલગ વાર્તાઓ. આ ખરેખર અદ્ભુત કહેવાય. આ બંને સંસ્કરણોને સાથે જોઈએ તો શું કોઈ સમાન સૂર, કોઈ કોમન આઈડિયા દેખાય છે?
ચોક્કસ. ભલે વાર્તા જુદી હોય, પાત્રોની ભૂમિકા અલગ હોય, પણ બંનેના મૂળમાં કેટલાક વિચારો સમાન છે. પહેલું, ઘાના અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ, જે ભૌગોલિક, સાંસ્કૃતિક, આર્થિક, ભાવનાત્મક બધો જ છે. બીજું, ડાયાસ્પોરાનો અનુભવ, વતનથી દૂર રહેવાની પીડા, ઓળખની કટોકટી
અને કુટુંબનું દબાણ, અપેક્ષાઓનો બોજ.
હા, જે પ્રેમ અને ફરજના નામે ક્યારેક સ્વતંત્રતાને રૂંધી નાખે છે. સફળતાની જે પરંપરાગત વ્યાખ્યાઓ છે એના પર સવાલ, અને ભાઈ બહેનના સંબંધોની અત્યંત નાજુક અને જટિલ બાજુઓ, આ બધું બંને વર્ઝનમાં જોવા મળે છે.
એટલે એવું બની શકે કે લેખક આ જ મૂળ વિષયો, સ્થળાંતર, કુટુંબ, મહત્વાકાંક્ષા, ઓળખ પર અલગ અલગ રીતે વિચારી રહ્યા હતા. કદાચ આ બે વર્ઝન એમના પોતાના લેખનના અલગ અલગ તબક્કા બતાવતા હોય, અથવા આપણા સ્રોત જ અલગ અલગ આવૃત્તિ પર આધારિત હોય.
હા, કંઈ પણ શક્ય છે. કારણ ગમે તે હોય, આ સ્થિતિ પોતે જ રસપ્રદ છે. એ આપણને યાદ અપાવે છે કે સાહિત્ય કોઈ બંધિયાર વસ્તુ નથી, પણ જીવંત પ્રક્રિયા છે. એક જ વિચારને કેટલી જુદી જુદી રીતે રજૂ કરી શકાય, વાચક તરીકે આપણને વધુ વિચારવા પ્રેરે છે. જેમ તમે કહ્યું, આ જાણે એક જ સિક્કાની બે બાજુ નહીં, પણ એક જ થીમના બે અલગ સિક્કા છે. બંનેની પોતાની કિંમત છે. કદાચ આ બે કથાનકોનું હોવું એ જ સ્થળાંતર કરનાર વ્યક્તિની વહેંચાયેલી ક્યારેક વિરોધાભાસી ઓળખનું પ્રતીક છે.
વાહ, આ ખૂબ સરસ વિચાર છે. અને આ બંને કથાઓ ભલે રસ્તા અલગ હોય, આપણને એક જ જગ્યાએ લાવીને ઊભા રાખે છે એવું લાગે છે.
હા, અને એ જગ્યા છે માનવીય મહત્વાકાંક્ષાઓ અને સપનાઓની આપણે શું કિંમત ચૂકવીએ છીએ એ વિચાર. ખાસ કરીને જ્યારે આ સપના દેશ અને સંસ્કૃતિની સીમાઓ ઓળંગે છે, તે આપણને કુટુંબના બંધનો અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેના સંતુલન પર વિચારવા મજબૂર કરે છે. બંને વાર્તાઓ જોરથી નહીં, પણ ધીમા ઊંડા અવાજે કહે છે કે સફળતાનો કોઈ એક જ રસ્તો નથી હોતો, અને સાચી ખુશી હંમેશા ભૌતિક સિદ્ધિઓમાં કે કોઈ એક જગ્યાએ નથી મળતી.
અને કદાચ એટલે જ આ શીર્ષક વોટ નેપોલિયન કુડ નોટ ડૂ આટલું બંધબેસતું લાગે છે. કદાચ નેપોલિયન જે ન કરી શક્યો એ માત્ર કોઈ દેશ જીતવાની વાત નથી, કદાચ એ પોતાના લોકોના દિલ જીતવાની વાત છે, પોતાની મહત્વાકાંક્ષાની માનવીય કિંમત સમજવાની વાત છે, અને કદાચ પોતાની જાત પર વિજય મેળવવાની વાત છે, જે આ પાત્રો પણ લડી રહ્યા છે. આ એવી લડાઈઓ છે જેને કદાચ પૂરી રીતે જીતવી શક્ય જ નથી.
ખૂબ જ સુંદર રીતે તમે સારાંશ આપ્યો. આ નવલકથા એના બંને સ્વરૂપોમાં આપણને આવા જ ઊંડા અને અંગત પ્રશ્નો સાથે છોડી દે છે, જેના જવાબ કદાચ દરેક વાચકે પોતાની અંદર જ શોધવાના રહે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.